તારીખ 14/10/1992 શ્રી દ્રવ દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 523-526 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 215
અધ્યાત્મ ગ્રંથમાં તો એમ જ આવે. અધ્યાત્મ ગ્રંથમાં તો શુદ્ધ કેવળ જ્ઞાન ની ક્ષાયિક પર્યાય ને પરદ્રવ્ય પ્રભાવ નહીં કેવું એટલે એ અધ્યાત્મ જ કહી શકે. હાડ નાખી જાય, હાડ નાખી જાય. એમાં પક્ષ હોય ને એટલે જરા તકલીફ પડે, બાકી નિષ્પક્ષ હોય ને કઈ તકલીફ પડે. કેમ કે અહીંયા તો પ્રયોજન ની સિદ્ધિ જ દેખાય છે, આમ લેતા પ્રયોજન ની સિદ્ધિ છે, આમ લેતા પ્રયોજન ની સિદ્ધિ છે. પછી પ્રયોજન સિદ્ધ થાય એમાં વાંધો લેવાની જરૂર શું? હા, બીજા પડખાનું અજ્ઞાન વર્તતું હોય કે વિપરીત જ્ઞાન વર્તતું હોય તો પ્રયોજન ની સિદ્ધિ ન થાય એમ લેતા પણ જે એની મતીને નથી થતી એમ શું. પણ જયારે બીજા પડખાનું જ્ઞાન સ્પષ્ટ છે પછી પ્રયોજન ની સિદ્ધિ માટે એ ગૌણ રહી જાય છે એ પડખો, એમાં કઈ સવાલ નથી રહેતો. નહીતર શાસ્ત્રાભ્યાસ કરવાનું કારણ શું? એ તો પુસ્તકો નો ભાર માથે ઉપાડવો કે ખંભે ઉપાડવો બધું હરખું છે, મગજમાં ઉપાડવો કે ખંભે ઉપાડવો પોટલું બાંધીને હરખું થઈ ગયું. તો જો પ્રયોજન વગર પ્રયોજન સાથે મતલબ ન હોય, સંબંધ ન રહેતો હોય તો પછી તો શાસ્ત્ર વાંચવા નિરર્થક જ છે. અને એ તો નિયમ છે પાછો કે એક આત્માર્થ સિવાય શાસ્ત્રનું અધ્યયન થાય તો એમાંથી શાસ્ત્રીય અભિનિવેશ થયા વગર રહે નહીં. કેમ કે પોતે વિપરીત દશામાં ઊભો છે અને શાસ્ત્ર અધ્યયન કરે છે. જો એ આત્માર્થમાં ન વળે અને એમાં વિષય તો આત્માર્થમાં વળવાનો છે તો બીજી બાજુ તો ડેવલપ થવાની છે, જ્યાં એ ઊભો છે ત્યાં જ વિકાસ થવાનો છે, એ તો અભિનિવેશ થવાનો છે. એમાં તો કોઈ પ્રશ્ન જ નથી ને, અજૈણો રસ્તો છે, અજૈણો વિષય છે. તો જાણકાર નો સમાગમ ન કરે તો એને ખરેખર તો એને આત્મવિચાર ઉગ્યો જ નથી. શું એને આત્મહિતનો વિચાર ઉગ્યો જ નથી એમ છે એનો અર્થ તો. હા, એટલે એના ઉપાદાનની જ ગડબડ છે બધી, ઉપાદાનની મુખ્યતા કરતા ઉપાદાનની ગડબડ છે. એ ક્યાંથી કેવી રીતે કાઢવી એમ છે. સદા પીછે હી રહેગા. પુરુષાર્થ છે એનું કારણ રુચિ છે, રુચિ અનુયાયી વીર્ય. કારણ કાર્યને જો વિચારવામાં આવે તો આ પ્રકારે પુરુષાર્થ કરવા વાળો એની અરુચિને વ્યક્ત કરે છે એટલે એને પુરુષાર્થ નહીં થાય. વાત કરે છે પુરુષાર્થ કરવાની કે હું પુરુષાર્થ પછી કરીશ, પણ પહેલા હું જાણીને સમજી તો લઉં પછી પુરુષાર્થ કરીશ. તો એનો અર્થ કે એને અત્યારે ને અત્યારે કામ કરવાની રુચિ નથી, તો એનો પુરુષાર્થ ઉપડવાનો જ નથી એમ લેવું છે. એટલે એ પોતે તો પોતાના અનુભવથી લે છે અને ગમે ત્યારે પણ એમ થવું ઘટે છે, એમ થવું જરૂરી છે. વર્તમાન ઈસી ક્ષણ સે હી, જ્યારથી સમજો ત્યારથી જ, જ્યારથી સાંભળ્યું ત્યારથી જ, જ્યારથી જાણ્યું ત્યારથી જ, ઈસી ક્ષણથી જ પુરુષાર્થ કરને કી બાત હે. જ્યારે જેને પુરુષાર્થ થાય છે એને તો એ રીતે થાય છે, સાંભળતા મેં જાણતા મેં, બાકી પછી રાખવા વાળો છે એનું હંમેશા પછી રહેવાનું છે. અને એ પ્રકાર એની પુરુષાર્થ સંબંધીની અથવા નિજહિતની અરુચિને પ્રકાશે છે, પ્રગટ કરે છે. જાણ્યા વગર શ્રદ્ધા નહીં, પણ જાણતા વેત શ્રદ્ધા થવું જોઈએ એમ કે છે. જાણતા વેત પુરુષાર્થ થાય, પુરુષાર્થ શ્રદ્ધાને પ્રગટ કરે. પણ એ બધું કારણ કાર્યમાં શું છે કે જાણવું કારણ છે અને કાર્ય શ્રદ્ધાન અથવા પુરુષાર્થ છે. પુરુષાર્થ કારણ કે શ્રદ્ધાન કારણ અને જાણવું કાર્ય નથી. સમકાળે હોવા છતાંય તે એમ ત્યાં લેવું છે. પણ એનો અર્થ એમ નથી કે પછી કરવું, એવો અર્થ નથી. ત્યાંથી પછી કરવાની વાત તો ક્યાંય નથી, અત્યારે જ કરવાની વાત છે. કેમ કે કાર્ય વર્તમાનમાં થાય છે, કાર્ય વર્તમાનમાં થાય છે, માટે આગળ પાછળની વાતને વર્તમાન પ્રયોજનમાં નહીં જોડો. પહેલે તો સબ જાણી લો, સસુન લો, એમ પહેલા બધું જાણી લો. એટલે શું કરે છે કે આ તો બધા આપણા મુમુક્ષુઓની સાથે ચર્ચા થઈ છે અને મુમુક્ષુઓમાં આ પ્રકાર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અનેક શાસ્ત્રો વાંચીને, અનેક વક્તાઓને સાંભળીને ઘણું જાણવાની કુતૂહલ વૃત્તિ રહે છે. શાસ્ત્રમાં અનેકવિધ પ્રકારના વિષયો છે, તો આગમમાં સાગર દરિયો છે. એટલે ઘણું જાણવાની જે કુતૂહલ વૃત્તિ છે, એ કુતૂહલ વૃત્તિ પર રુચિને વ્યક્ત કરે છે. ઘણું જાણવું, ઘણું જાણવું, ઘણું જાણવું, હજી જાણવું, હજી જાણવું. પુરુષાર્થ તો કંઈ કરીશું પછી, પહેલાં પહેલાં જાણવું તો ખરો બધું, પહેલાં જાણવું તો ખરો બધું. એની અરુચિ છે અને એ અરુચિ એમણે જોઈ કે આ બધા જે પૂછે છે, કારણ કે પૂછવામાં તે ચર્ચા ચાલે ત્યારે મોટાભાગના અપ્રયોજનભૂત વિષયના પ્રશ્નો ચાલતા હોય. એના ઉપરથી જ્ઞાનીને ખ્યાલ આવી જાય છે કે આ જાણવાની કુતૂહલ વૃત્તિના જોરમાં આ બધું ચાલે છે, અપ્રયોજનભૂત ચર્ચા. એટલે એ અપ્રયોજનભૂત ચર્ચાને બહુ કાપતા. અને એમાંય ચર્ચામાં જો કોઈની વ્યક્તિગત વાત નીકળી ગઈ હોય તો એ તરત જ એવી રીતે કાપતા કે એ ક્યાં હો ગયા, મેં તું યહ એ ક્યાં હો ગયા. મેં તું યહ ભાઈ ધર્મદાસજી શુલ્લકનું છે. હું તું તે ને પેલો, કેમ કે આ બધી પંચાયત ક્યાં દાખલ થઈ ગઈ. એટલે એવી જો કોઈ ચર્ચા ચાલુ થઈ જાય તો એવી રીતે કાપતા, એ ક્યાં હો ગયા, મેં તું યહ ક્યાં હોને લગા, કે છોડો એ વાત. તો કે અને અપ્રયોજનભૂત વાત આવે તો પણ કાપે, એ વાત નહીં. દ્રષ્ટિના વિષયની એ રીતે બહુ પ્રધાનતા આવતી હતી ચર્ચામાં. પણ એના ઉપરથી એમને ખ્યાલ આવી ગયો કે આ લોકો આ રીતે બધું પાછળ નાખે છે, પછી કરશું, પછી કરશું, પછી કરશું. એમાં આ લોકો તો પાછા બહુ અભ્યાસી, ગુલાબબેન ને એ લોકો તો બહુ અભ્યાસી હતા. અને એમણે જોયું કે પુરુષાર્થ તો કાંઈ કરતા નથી, ગુરુદેવનો સતત વર્ષોનો આમને યોગ છે, ઘણું જાણે છે, ઘણું સમજે છે. બીજાને અહીંયા રહેવા માટે, સુગાનીજીને પણ અહીંયા રહેવા માટે અનુરોધ કરે છે, આગ્રહ રાખે છે, અને પોતે ખાલી ને ખાલી રહે છે. એટલે એમ લીધું છે કે પહેલે અપને આત્મા કી પ્રભાવ ના કરને કી બાત હૈ, પોતાના આત્મામાં પ્રભાવ ના કરો એ વાત મુખ્ય રાખો, અને પુરુષાર્થ કરવાનું અત્યારથી ધ્યાન રાખો. પછી કરીશ, પછી કરીશ રવા દો. એમને જાણવાની કુતૂહલ વૃત્તિ બહુ હતી. અને લગભગ ત્યાં પરિસ્થિતિ પછી એ થઈ ગઈ સામાન્ય, એટલે કોઈ કોઈની પછી ટીકા ન કરે. આ કોણ કરે છે, ફલાણા શું કરે છે, ફલાણી શું કરે છે, ફલાણા શું કરે છે, ફલાણી શું કરે છે. પછી અંદર કાંઈ પોતાના પુરુષાર્થ ન ઉપડે અને સ્વકાર્યની નો વ્યવસાય મળે નહીં, એટલે વ્યવસાયની પછી એ પરિસ્થિતિ થઈ ગઈ. એટલે પછી જોયા કરે, આમ કરે છે ને આમ કરે છે, આમ કરે છે ને આમ કરે છે. એટલે પછી તો કે આ બધું કેમ, પણ તો કરશું, તો અમે પેલા બધું સમજીએ તો ખરા, પેલા જાણીએ તો ખરા, પછી કરશું. એ વાત જ અરુચિની છે, એ આત્માની અરુચિમાંથી નીકળેલી વાત છે. સ્પષ્ટપણે એ વાત છે કે અહીંયા રુચિ ટકી નથી ને રુચિ ફરી ગઈ છે, આત્માની રુચિ જ ફરી ગઈ છે. એમ બતાવે છે. એટલે એવી ટકોર કરી છે, આ રુચિનો ફેરફાર છે. સુનતે હી ચોટ લગની ચાહીએ અને સુનતે હી પ્રયોગ ચાલુ જાના છે, અને એ ઉત્કૃષ્ટ પાત્રતાની નિશાની છે. ઉત્કૃષ્ટ પાત્રતાવાનને તો સાંભળતા વેત જ એ પ્રયોગ ચાલુ કરે છે. જે વાત સાંભળી એનો પ્રયોગ ચાલુ કરે, જે વાત સાંભળી એનો પ્રયોગ ચાલુ કરે. એટલે એની તો સિસ્ટમ જ કામ કરવાની પદ્ધતિ એ છે કે સાંભળીને સંમત કરવું નથી, પણ સાંભળીને પ્રયોગમાં લીધા લઈને સિદ્ધ થાય, પ્રયોગ સિદ્ધ થાય તો સંમત કરવું છે. એટલે સંમત કરવાની એની કન્ડિશન પ્રયોગ સિદ્ધ કરવા માટેની છે. સાંભળીને એને પ્રયોગ સિદ્ધ કર્યા પછી સંમત કરવું છે, સાંભળીને સંમત નથી કરવું. ગમે એવી વાત હોય ને, બધા સારી જ વાત કરે છે, મારે તો એવી વાતને પ્રયોગમાં લઈ લેવી છે અને પ્રયોગમાં સિદ્ધ થાય તો સાચી, નહીં તો પછી મારે સંમત કરવાનો પ્રશ્ન નથી રહેતો. ત્યાં સુધી સંમત કરવાનો પ્રશ્ન નથી રહેતો. એ કામ કરવાની પદ્ધતિ છે. ત્યારે એ પદ્ધતિ ન હોય ત્યારે શું છે કે સાંભળીને ન્યાય તર્ક અનુમાન લગાડે, બરાબર છે કે નહીં, બરાબર લાગે છે કે નહીં. મતિ વિપર્યાસ હોય તો બરાબર ન લાગે, એને પોતાનો જ પૂર્વનો દોષ હોય તો એને એ વાત બરાબર ન લાગે. બરાબર હોય તો એ તે મતિ વિપર્યાસ એટલો ન હોય તો બરાબર લાગે, બરાબર લાગે એટલે એને એમ લાગે કે મને સમજાઈ ગયું, ચાલો સમજાણું તો ખરું, આ સમજાયા એક સંતોષ થયો, એ સંતોષ થયો એટલે દર્શનમાં વીધો. સાંભળીને શું કર્યું, ફાયદો કર્યો કે નુકસાન કર્યો? નુકસાન. એટલે ખોટી પદ્ધતિ છે, પદ્ધતિ આવવી જોઈએ. સાંભળેલી વાતને પ્રયોગમાં લઈને પ્રયોગ સિદ્ધ થાય તો સંમત કરવી, ત્યાં સુધી સંમત કરવા માટે ઉતાવળ કરવી, ત્યાં સુધી એને પરીક્ષા દ્રષ્ટિમાં રાખવી. શું પરીક્ષા દ્રષ્ટિમાં? अपने द्रव्य में दृष्टि का तादात्म होते ही ज्ञान प्रमाण हो जाता है. पोताने पोताना द्रव्य में दृष्टि तादात्मपण थता ज्ञान पण प्रमाण थी जाए छे, कम के बे एक साथ ज परिणमे छे. अने ऐसे प्रमाण हुआ ज्ञान સભી બાતે જાણ લેતા હૈ. દ્રષ્ટિ પૂર્વક થયેલું જે પ્રમાણ જ્ઞાન, તે પ્રમાણ જ્ઞાન બધી વાતો જાણી લે છે. શું બધુંમાં શું કે પોતાની આંશિક શુદ્ધિને જાણે છે, પોતાની અશુદ્ધિ રાગાદી કેટલો છે, એમાં રસ કેટલો છે એને પણ જાણે છે, એનું નિમિત્ત શું છે એને પણ જાણે છે, એ વગેરે બધાને પ્રમાણ જ્ઞાન જાણી લે છે. પ્રમાણ જ્ઞાનમાં દ્રષ્ટિપૂર્વક થયેલા જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવું, જો દ્રષ્ટિ ન થયું હોય તો એ જ્ઞાન પ્રમાણ સંબંધી હોય તો પણ પ્રમાણાભાસ છે, નિશ્ચય નહીં સંબંધી હોય તો તે નિશ્ચયાભાસ છે, વ્યવહાર સંબંધી હોય તો તે વ્યવહારાભાસ છે, આગમ અનુકૂળ હોય તો પણ એમ છે. એટલે એનું માપ દ્રષ્ટિથી લેવું. જ્યાં જ્ઞાન સમ્યક થાય ત્યાં દ્રષ્ટિ પ્રગટે, જ્યાં દ્રષ્ટિ પ્રગટે ત્યાં જ્ઞાન પ્રમાણ થાય, એકબીજાને એકબીજા પૂરક છે. એટલે કોઈ એમ કે ભાઈ એમને દ્રષ્ટિનો વિષય બરાબર છે પણ પ્રમાણ જ્ઞાનમાં ભૂલ પડે છે, એ વાત ખોટી છે. જેને આત્માની દ્રષ્ટિ થઈ એનું જ્ઞાન પ્રમાણ જ હોય, એનું જ્ઞાન અપ્રમાણ હોવાનો પ્રશ્ન રહેતો નથી. 525 કરોડો શાસ્ત્ર પઢો તો ભી અનુભવ વિના માત્ર મન કા બોજા હૈ, આમલા હૈ, ભાર હૈ. જે હિન્દી શબ્દ લીધો, આમળા હિન્દી ચોખ્ખો આમળા શબ્દ નથી, એટલે કાંસમાં લોકોએ અનુવાદ કરનારા એ ગુબ્બાર અથવા ભડાસ એ લોકોનો શબ્દ હિન્દીમાં વપરાતો હશે, પણ એ લોકો આમળા, આપણે જે આ ગુજરાતીમાં જેને માત્ર મનનો આમળો કહી છે એ બહુ કંઈ તમારા હિન્દીમાં કાંઈ એવો શબ્દ પર્ટિક્યુલર નથી મળતો ચર્ચા થઈ તે આમળો એટલે ઓલો આમળા આમળો આવે છે એ કીધું એ નથી અહીંયા આમળો, આમળાનું જે ફળ આવે છે ખાટું એ અહીંયા વાત નથી. આમળો એટલે શું કે મનની અંદર એક ઉભાપો રહ્યા કરે, સંતોષ રહ્યા કરે, હં, એને આમળો કહેવાય. હં, એમ કે કોઈને પૂજા કરવાની ટેવ છે, એ પૂજા ન કરે ત્યાં પૂજા કરે એટલે એનો મનનો આમળો ઉતરી જાય, ઘાસ મેં પૂજા કરી લીધી, હક ન પડે. એમ શાસ્ત્ર વાંચવાની ટેવ પડી હોય, એ શાસ્ત્ર વાંચે ત્યારે એને એમ થાય કે ચાલો આજે આપણું શાસ્ત્ર વાંચન થઈ ગયું, નહીંતર વાંચ્યું નથી, આજે આજે સ્વાધ્યાય નથી થયો, સ્વાધ્યાય નથી થયો, સ્વાધ્યાય નથી થયો, એટલે એ કરવા ખાતર કરી લે, એટલે મનનો આમળો ઉતારી નાખે, કાર્ય થયું એટલે મનનો આમળો ઉતરી ગયો, લાકુરતા ઉતરી ગઈ, આમળો. હે, ગુબાર બરાબર છે ને તમારા ચિંજીલાલ નહીં, લોકો ચર્ચા કરતા હતા કે આમાં શું લેવું, હવે આ બે શબ્દો અમારે અજાણ્યા છે ગુજરાતી ભાષા માટે, ગુબાર અને ભડાશ બે શબ્દ અજાણ્યો છે. આફરો હિન્દી માં આવે છે, પછી બરાબર છે, આફરો ઉતરી જાય, બસ આફરો આફરો ઠીક હોય, ઈ મેળ ખાય છે ગુજરાતી માં આફરો એને કહેવાય છે. તમે માલ લેવા જાઓ બજારમાં, પૈસા આપો બરાબર છે, અને એકના બદલે બીજું લઈને આવો તો જે નકામું હોય, એમ આમાં એવું છે કે તમે શાસ્ત્ર વાંચો છો એમાંથી માલ કેટલો કાઢો છો. શું માલ એટલે શું, અહીંયા પારમાર્થિક હિત, આત્મકલ્યાણ કાઢવા કરવું એનું નામ માલ છે. હવે શાસ્ત્ર વાંચે, પૂજા કરે, બધો વ્યવહાર કરે, એ જીનોક્ત વ્યવહાર છે બધો, એમાં કઈ વાંધો નથી, પણ માલ કાંઈ હાથમાં આવે નહીં તો સમયને શક્તિનો ખર્ચ કર્યો અને માલ લીધો નહીં. શું ભાવ તો એને એ કરવો જોઈએ, શું કે અનુભવ થવો જોઈએ, ભાવી છે અનુભવ ભાવમાં હોય તો એમાં લીધું છે, કે કરોડો શાસ્ત્ર પડે તો બી અનુભવ વિના માત્ર મન કો આમળો છે, મનનો આમળો છે, તો અનુભવ થવો જોઈએ, એટલે અનુભવ પદ્ધતિથી અનુભવની વિધિએ આગળ વધવું જોઈએ, એમ કર્યા વિના એમ લીધા વિના માત્ર વાંચી જાય એનું શું અરજ છે, માત્ર બોલી જાય એનું શું અરજ છે, માત્ર વિચાર કરી જાય એનું શું અરજ છે, એમ છે બધામાં, એમ જ છે બધામાં, એમ જ છે. એકે એક વ્યવહાર પરમાર્થ હેતુભૂત વ્યવહાર છે, આ બધા વ્યવહાર હેતુભૂત વ્યવહાર નથી, પરમાર્થ હેતુભૂત વ્યવહાર છે, પરમાર્થ સધાવવો જોઈએ. શું એ બાબુ ભગવાન જ એવા છે આપણા, સામે જોવો એટલે સીધો કલ્યાણ જ થાય એવું છે. શું આત્મભાવ જ સ્ફુરે એવું છે એ તો, શું એ આત્માની મૂર્તિ છે, પરમાત્મા એટલે આત્માની પરમ મૂર્તિ છે, એ સામું જોવો એટલે સીધું કલ્યાણ જ થાય એવું છે, એ આત્મભાવ જ ઉત્પન્ન કરાવે એવું નિમિત્ત છે, એમાં બીજું કાંઈ થાય એવું જ નથી, પણ છતાં ન થાય તો પછી તો રૂઢી ચડી ગયેલો જીવ છે, એ માથું પડીને કયો હાલતો, એ માથું પડીને કયો હાલતો, એમ નથી આગળ, એના માટે નથી આવવા, બરાબર ભાવનો આવિર્ભાવ થવો જ જોઈએ, આત્મભાવનો આવિર્ભાવ થવા અર્થે જ બધી વાત છે. હા, એ તો ગુજરાતી જાણતા હતા ને, શ્રીમદ નું વાંચન સારું હતું, શ્રીમદ પ્રત્યે ઘણું હતું, છેલ્લે દિવસે શ્રીમદે જ હાથમાં લીધું, અમારે ગુજરાતી માં તો એવો સરસ ભાવ બેસે છે તમારે બાણું જ કહેવાય છે આગળ યો બાણું બધું એ લોકો નહીં જ છે શબ્દ હા એ ભૂલી ગયા આ ચોખ્ખું ગુજરાતી નહી તમારું તમારું હિન્દી એ ચોખ્ખું નહીં ને મારવાડી એ ચોખ્ખું નહીં ને ગુજરાતી એ ચોખ્ખું નહીં એવું થઈ ગયું છે શું એ તો ઠીક સુધારવા ઉપર ખ્યાલ હોય તો કઈ તમને તો સહેલું પડે સુધારવું મારવાડી તમે હોય એટલે ગુજરાતી તમને સમજવું સહેલું પડે ને ગુજરાતી શીખવું સહેલું પડે પણ શીખવા ઉપર તમારું કોઈનું લક્ષ નથી એટલે તમે બધે એમને રહી જાય છે આટલું નેત્ર અહીંયા વર્ષો વ્યા ગયા અડધી જિંદગી વહી ગઈ હા 20 વર્ષે તો એક જનરેશન પાસ થઈ જાય શું પણ જે લોકો સુધારવા ઉપર ધ્યાન આપે છે એ તો બહુ સરસ ગુજરાતી બોલે છે આ સંધ્યાબેન તમારે બહુ સરસ ગુજરાતી બોલે છે ચોખ્ખું અમે તો પહેલા પહેલા જામનગર જમવામાં અમને પીરસવામાં હતા આ રસ થોડો ઓછો કરી લીધો કે ભાઈ સાવ પાતળો છે કે અમે લઈ લ્યો ને તમે ગુજરાતી બહુ ચોખ્ખું બોલો છો કે 7-8 વર્ષ થઈ ગયા ને મેં તો 7-8 અમારે હાથી બરાબર નથી આવડતું આ લોકોને પછી મેં આ કીધું હીરાલાલજીને ચિરંજીલાલને કીધું 7-8 વર્ષમાં એવું ચોખ્ખું ગુજરાતી બોલે છે અને તમે 7 વર્ષે નથી બોલતા કીધું એવું એવું ચોખ્ખું બોલે જ ગુજરાતી છ-7 વર્ષ થયા એટલે એટલું ને અત્યારે 26-27 તો હશે અત્યારે તો 29 છે તો 20-22 વર્ષે આવ્યા તમે એટલા હશો એવડા હશો અહીંયા આવ્યા છો તારે હા એટલે આપણ અત્યારે 34 બાદ કરું તો કેટલા વર્ષે આવ્યા અહીંયા તમે કઈ ઉંમરમાં આવ્યા કરો 34 બાદ હા ઉંમર કેટલી વચ્ચે નાની કે નહીં તો મૂળ તો લક્ષ નથી કેમ કે અત્યારે તો આવેલું પ્રવચનોનું કામ ચાલે છે ને એ પ્રવચનોનું કામ ચાલે છે પછી હું ઘણી વાર ડિક્ટેટ કરાવું છું કોઈ કોઈ આ બધા લેખ ને બધું તો એમાં નોની નુનાનો ભૂલ આવે છે જે સ્ત્રીલિંગનો એ પુરલિંગ ને પુરલિંગનો એ સ્ત્રીલિંગ કરી નાખે છે પછી સુધરાવી તો એ ભૂલ ફરી પાછી થાય છે એનો અર્થ કે લક્ષ નથી સુધારવા ઉપર સુધારો કરવા ઉપર લક્ષ નથી નહીં તો સુધરાવીએ છીએ ભાઈ આમને આરામ થાય અહીંયા ભૂલ કરી અહીંયા ભૂલ કરી ભૂલ સુધરી એક વખત ભૂલ સુધારો અમે કેવું ચોખ્ખું હિન્દી બોલીએ છીએ હિન્દી બોલીએ તો ગુજરાતી ન આવે વચમાં શું હિન્દી ભાષિક ક્ષેત્રમાં બોલીએ તો શુદ્ધ હિન્દી બોલીએ છીએ એ લોકો અમારે જેટલું શુદ્ધ હિન્દી નથી બોલતા વાતચીતમાં એટલું અમે પ્રવચનમાં શુદ્ધ હિન્દી બોલીએ છીએ શું કલકત્તા હું પહેલી વખત આવ્યો બીજી વખત રતનલાલજીને ત્યાં નીકળ્યો હતો ને રતનલાલજીને કીધું હિન્દી બરાબર આવે છે કે હિન્દીમાં ફેર પડે છે મને કે અમારા કરતા તમારો હિન્દી શુદ્ધ છે કે અમે તો બધું ગડબડ વાળું બોલીએ છીએ તમે તો એકદમ શુદ્ધ હિન્દી બોલો છો કેમ કે સંસ્કૃત રહ્યું ને સંસ્કૃત ઉપર તો હિન્દી ઉતરી આવી છે એટલે આપણી ભાષા સાહિત્યની ભાષામાં તો સંસ્કૃત ભાષાનો વધારે પ્રભાવ છે સંસ્કૃત માગધીનો એટલે હિન્દી શુદ્ધ હોય આપણું તો હું તો હિન્દી ભણ્યો પણ છું અને અમારા બિઝનેસમાં પણ હિન્દીનો કોરસ્પોન્ડન્સ પત્ર વ્યવહાર હિન્દીનો હતો હિન્દી ભાષા ક્ષેત્રોમાં વેપાર ચાલતો એટલે ત્યાં જવાનું થાય પત્ર વ્યવહાર થાય વાતચીત નો પ્રસંગ થાય એટલે હિન્દી તો માવડો હતો, પ્રેક્ટિસ હતી. પણ અહીંયા જે લોકોની સાથે તમે રહ્યો છો કોને ગુજરાતી લખતા નો આવડે, એ ઠીક છે, ભલે લખતા નો આવડે પણ બોલતા તો અમને સમજતા તો આવડી ગયું, સમજવામાં તો કઈ તકલીફ પડે જ નહીં. એટલે શું છે કે બોલવામાં જે સુધારો કરવાનું લક્ષ્ય હોવું જોઈએ એ નથી. અમે હિન્દી ભાષામાં ઘણા અજાણ્યા શબ્દો હોય પણ અમે ભાવ ભાસી જાય પછી એ શબ્દ અમને બરાબર ફાવે, એનો પ્રયોગ બરાબર ફાવે, શું એટલે ગોતવો ન પડે એ શબ્દ, એ વિચારવો ન પડે, એ જેમ ગુજરાતી બોલતા હોય એમ જ હિન્દી બોલાય પછી. શું એમાં 10-15 દિવસ જો એ બાજુ રહી આવ્યા હોય તો થોડું હિન્દી શબ્દ આવી જાય બોલવામાં, અહીંયા આવ્યા પછી એમ થઈ જાય કોક વાર કોઈ શબ્દ આવી જાય. કરોડો શાસ્ત્ર પઢો તો ભી માત્ર મન કા બોજા હૈ, અનુભવ ન કરવામાં આવે તો એક મનનો બોજો છે, મનનો આમળો છે, ભાર છે, એટલે નિરર્થક છે એ બધું. શું એટલે શાસ્ત્ર વાંચે અને અનુભવની રસ્તો ન પકડે તો એ શાસ્ત્ર વાંચનની આ પરિસ્થિતિ છે. શું અને એ શાસ્ત્રમાં પણ એ વાત આવે છે કે કોઈ ગધેડાને માથે ભાર છાલકા નાખે છે કે નહીં ધૂળના, એમ પુસ્તક ભરી દીધા છાલકામાં એવું પાડીને હાલતો થયો, અને કોઈ વિદ્વાન માથે સ્મૃતિનો બોજો ઉપાડીને હાલતો થયો, અનુભવ વગરના તો બે હરખા છે. આને શરીર ઉપર શાસ્ત્રો ઉપાડ્યા છે ને આને મગજમાં ધારણા કરીને શાસ્ત્રો ઉપાડ્યા છે, બે સરખા છે, એવું દ્રષ્ટાંત શાસ્ત્રમાં આવે છે. હા, શ્રીમદજીના પત્ર, શ્રીમદજીના પત્રમાં આવે છે 639. નીચે છે 227 પાને નીચે. એક નહીંથી એવી વિચારણા પણ થઈ શકે છે કે શાસ્ત્રો એટલે લખેલા પાના ઉપાડવાને ભણવા, એમાં કાંઈ અંતર નથી, કાંઈ ફેર નથી, જો તત્વ ન મળ્યું તો. આ નહીંથી કારણ બેય બોજો જ ઉપાડ્યો, પાના ઉપાડ્યા તેણે કાયાએ બોજો ઉપાડ્યો અને ભણી ગયા તેણે મને બોજો ઉપાડ્યો, પરંતુ વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનું નિરુપયોગી પણ થાય એમ સમજણ છે. એટલી વાત લીધી છે. શું જેને ઘર આખો લવણ સમુદ્ર છે તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી, પણ જેને ઘરે એક મીઠા પાણીની વીરડી છે તે પોતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે. જો પોતાની અને બીજા કેટલાકની, અને જ્ઞાન દ્રષ્ટિએ જોતા મહત્વ તેનું જ છે. શું તો પણ બીજા નહીં પર હવે દ્રષ્ટિ કરવી પડે છે, અને તે એ કે કોઈ રીતે પણ શાસ્ત્રાભ્યાસ હશે તો કંઈ પણ પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને કાળે કરીને પાત્રતા પણ મળશે અને પાત્રતા બીજાને પણ આપશે. એટલે અહીંયા કેવળ શાસ્ત્રાભ્યાસનો નિષેધ કરવાનો હેતુ નથી, પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા પ્રકારના શાસ્ત્રાભ્યાસનો તો નિષેધ કરીએ તો તે એકાંતવાદી નહીં કહેવાય. ચક્કો કેટલો કર્યો છે? 23મા વર્ષમાં છે. પત્ર છે અંબાલાલભાઈનો, છેલ્લો પેરેગ્રાફ બહુ સારો છે. ઓ અનંત ભવના પર્યટનમાં કોઈ સત્પુરુષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહ ધારીને જો પોતાની વાત કરી. મારી પાસેથી તમે ધર્મ ઈચ્છો છો તે તો હજુ કોઈ આશ્ચર્યકારક ઉપાધિમાં પીડ્યો છે, પણ હું તો હજી કોઈ વિચિત્ર પ્રકારની ઉપાધિમાં પીડ્યો છું. નિવૃત્ત હોત તો બહુ ઉપયોગી થઈ પડત, પણ જો આ પ્રવૃત્તિમાં પીડ્યો છે, જો નિવૃત્તિ હોત તો તમને લોકોને ઉપયોગી થઈ પડત. વારું તમને તેને માટે આટલી બધી શ્રદ્ધા રહે છે તેનું કાંઈ મૂળ કારણ હસ્તગત થયું છે? તમને મારા ઉપર શ્રદ્ધા છે તો કાંઈ મૂળ કારણ છે તમારી પાસે? ઓળખાણ છે એમ કહે છે કે એમને ઓગે ઓગે આવ્યા છો. હા, એના ઉપર રાખેલ શ્રદ્ધા, એનો કહેલો ધર્મ અનુભવે અનર્થકારક તો નહીં લાગે? એટલે કંઈક શંકા તો નથી ને? અર્થાત હજુ તેની પૂર્ણ કસોટી કરજો. હજી તમે મારી પરીક્ષા કરજો અને એમ કરવા માટે રાજી છે. મારી પરીક્ષા કરશો તો હું રાજી થઈશ, એમને માનશો તો હું રાજી નહીં થાવ એમ કહે છે. શું તેની સાથે તમને યોગ્યતાનું કારણ છે? હું તો રાજી થઈશ, તમારી યોગ્યતાનું કારણ છે. અને કદાપી પુરવાર પર નિસંગ શ્રદ્ધા જ રહેશે એમ હોય તો તેમજ રાખવામાં કલ્યાણ છે એમ સ્પષ્ટ કહી દેવું. આજે વ્યાજબી લાગતા કહી દીધું છે. આજના પત્રની ભાષા ઘણી જ ગ્રામીક છે, ગ્રામીક વાપરી છે, તથાપિ તેનો ઉદ્દેશ્ય પરમાર્થ જ છે. તમારા સમાગમનો ઈચ્છક રાયચંદ, છતાં કૌંસમાં અનામના પ્રણામ. તમને એવું અંદરમાં ખાતરી હોય કે મને શંકા પડવાની નથી, હજી ભલે ઓળખાણ થઈ નથી પણ મને શંકા તો પડવાની જ નથી, એટલી હદે તમારા પરિણામ બરાબર ચોક્કસ છે કે મને આવા પુરુષમાં શંકા નહીં પડે, તો એમ રાખજો, એમાં તમારું કલ્યાણ જ છે, એમાં વાંધો નથી. એમાં શું છે કે ઓગ સંજ્ઞામાં આવ્યા વિના કોઈ ઓગ સંજ્ઞાની નિવૃત્તિ કરે એમ ન થાય. જ્યાં સુધી ઓગ સંજ્ઞાએ પણ શ્રદ્ધા નથી તો અશ્રદ્ધા છે, તો અશ્રદ્ધાવાનને તો ઓળખાણ થવાનો પ્રશ્ન જ નથી. પહેલા ઓગ શ્રદ્ધાએ આવે પછી એની નિવૃત્તિ કરે, પરીક્ષા કરે, એટલે વચ્ચેનું સ્ટેપ તો છે એમ છે. કાં તો વિરોધમાં ઉભો હોય, કાં તો અશ્રદ્ધામાં ઉભો હોય, કાં તો અશ્રદ્ધામાં ઉભો હોય, ત્રણમાંથી એક સ્ટેજ હોય ઓળખાણ થયા પહેલા, તો વિરોધ વાળાનો વારો નહીં આવે, અશ્રદ્ધા વાળાનો વારો નહીં આવે. કેમ કે તો શંકાથી જોવાનો છે. પણ જેને શ્રદ્ધા છે, ઓગ શ્રદ્ધા છે, એ શંકા નહીં કરે. પછી એને કાર્ય એટલું જ કરવાનું જરૂરી કે ઓગ ઓગ પણ આની નિવૃત્તિ કરવી, એટલું જ બાયને બાકી રહે. ઉલ્લાસ મેં ઉલ્લાસ આજ આવે વહ યોગ્ય નહીં, કારણ કે ઉલ્લાસ રાગ થી આમ ભક્તિ આદિ માં ઉલ્લાસ આવે છે ને, ઉલ્લાસ ના પરિણામ નો ઉલ્લાસ આવે તે યોગ્ય નથી એમ કેવું છે. ઉલ્લાસ માં ઉલ્લાસ એટલે પરિણામ ઉપર ઉલ્લાસ આવ્યો તને, શું? હજી તો દ્રઢ દ્રષ્ટિ થઈ નથી, પર્યાય દ્રષ્ટિ છો ને, પર્યાય ઉપર નો ઉલ્લાસ આવ્યો, પર્યાય દ્રષ્ટિ દ્રઢ થશે એમ કેમ છે. રાગ હોના વહ ઉતના અપરાધ નહીં હૈ જીતના કે રાગ કા રાગ હોના, એટલે ઉલ્લાસ માં ઉલ્લાસ એ રાગ નો રાગ છે એમ કેવું છે. શું? કેમકે રાગ કા રાગ અનંતાનુબંધી કા થશાય, એ ચોખ્ખો અનંતાનુબંધી છે. પોતાના ઉલ્લાસ નો ઉલ્લાસ આવે એ ચોખ્ખો અનંતાનુબંધી છે. એટલે એમાં શું થાય છે કે પોતાને ઉલ્લાસિત પરિણામ થાય દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના શાસ્ત્ર સ્વાધ્યાયમાં, તો એનો ઉલ્લાસ પાછો રહ્યો. આજ મને ભાવ બહુ સારા આવ્યા હો, આજ આપણને બહુ સારા ભાવ થયા હો. હવે એ તો પર્યાય દ્રષ્ટિ છે ને, પાછો પર્યાય ઉપર એવી રીતે વધારે ભાર દઈ દે છે, વજન વધારે જાય છે, રાગનો રાગ થઈ જાય છે, એ કર્તવ્ય નથી એમ કહેવું છે. સૂક્ષ્મતા એ તો જ્ઞાનીઓ, હા, પણ ઉલ્લાસ નો ઉલ્લાસ ન થવો જોઈએ. ખ્યાલ આવે કે ઠીક છે, એ જાતની યોગ્યતા છે, ઉલ્લાસ આવી ગયો, પણ આત્મા ભિન્ન છે, હજી અહીંયા ઘણું બાકી છે. પર્યાયની અપેક્ષા એ ઘણું બાકી છે ને, દ્રવની અપેક્ષા એ તો ભિન્ન જ છું. શું દ્રવની પાસે કેવળ જ્ઞાન કાંઈ નથી, તો પછી આ બધું શું શું કિંમત આંકવી? એમને તો એક સૂત્ર માંડ્યું છે સુગાનીજીએ તો એક પત્રમાં, કે મોક્ષાર્થી જીવ, મોક્ષાર્થી લીધો છો, મોક્ષાર્થી જીવ અલ્પકાલીન ભાવો કા મૂલ્ય નહીં આંકતે, એની કિંમત જ કરતો નથી. સંતોષ આવી જાય ને કઈ વાત ઊભી થાય તો ખાતો જ નથી. ઠીક છે, આવી ગયા તે આવી ગયા, થઈ ગયા તે થઈ ગયા, મારે કઈ લગવાડ નથી એનો, આગળ પાછળ કઈ લગવાડ નથી. એવી રીતે પોતે પર્યાય ઉપરની ગૌણતા સહેજે આવે છે. એથી સૂક્ષ્મ એ વિષય લીધો છે કે પોતે કોઈ વાત કહે લખીને કે બોલીને, વાત અલબત્ત સારી પણ હોય અને બીજાને સારી લાગે, અને બીજાને સારી લાગે એનું પોતાને સારું લાગે, એ પણ બરાબર નથી. શું પોતે વક્તા હોય કે લેખક હોય, બે રીતે વાત કહેવાય છે, લખીને કે બોલીને. વાત સારી હોય અને બીજાને સારી લાગે એનું પોતાને સારું લાગે, એમ નહીં થવું જોઈએ. હા, એક જરાક વાત કહેનાર કે રજૂ કરનારને એક લાલ બત્તી છે આ જગ્યાએ. અધ્યાત્મમાં તો ઘણી જગ્યાએ બધી સૂક્ષ્મ વાતો અને એવી બધી સૂચનાઓ અને ચેતવણીઓ હોય છે. કેમ કે બીજાને સારું લાગ્યું, એ જો પોતાને સારું લાગે એટલે અરસપરસ મનોરંજનનો એક પ્રકાર ઊભો થાય છે એમાંથી. શું એને સારું લાગ્યું, એની સારી વાત છે ને, એને સારું લાગ્યું તો એની પાત્રતા છે, એની પાત્રતા છે. પણ મારી વાતથી એને સારું લાગ્યું એનું મને સારું લાગે, ઈચ્છનીય નથી. એમાંથી ગડબડ બીજી ઊભી થાય છે. એટલે જે જ્ઞાનીઓ હોય છે એ બહુ વિચિક્ષણ હોય છે આ બાબતમાં. એટલે અમુક જગ્યાએ એમ લાગે કે આપણે બહુ ઉલ્લાસ થયો, પણ એ પોતે રિઝર્વ રહ્યા. શું ઘણી વાર એવું લાગે કે આપણો કેટલો ઉલ્લાસ હતો, પણ પોતે તો રિઝર્વ રહ્યા, એ બાબતમાં કાંઈ હાય ન કરી નાય ન કરી, પણ એનું કારણ હોય છે કે પોતે બીજાના રાજી પાછી પોતે રાજી થાય. એની પાત્રતાનો પ્રમોદ કરે, એની પાત્રતાનો અવશ્ય પ્રમોદ કરે. શું એ રાજી થયો માટે હું રાજી થયો એમ નહીં, બે વચ્ચે બહુ જ ભેદરેખા સૂક્ષ્મ છે. શું કોઈની પાત્રતાનો પ્રમોદ આવે જ્ઞાનીને, પણ જેમ વક્તાઓને પોતાની વાત સંભળાવીને બીજાને ખુશી કરે ને એ ખુશી થાય એટલે પોતે પાછા ખુશી થઈ જાય, એ આખો પ્રકાર જ વિકારનો ને વિભાવનો છે, મનોરંજનનો છે, એ દુર્ગુણ છે. આ સદગુણ છે, એટલો બધો ફેર છે. એવું બધું છે આમાં ઝીણું ઝીણું. બરાબર છે, ઠીક છે, પણ એ કઈ પોતે એમાં પોતાને રાજી થવાનું કોઈ કારણ નથી કે મારી વાતથી રાજી થયો એમ થઈને પોતાને રાજી થવાનું કારણ નથી. ઠીક છે, એની યોગ્યતા સામાજિકને સમાધાન થયું તો તે તેની યોગ્યતા. હા ઠીક છે, એ તો એક જાણવાનો વિષય છે ને, એ જાણ કે સારું થયું કે સબળે માર્ગે આવ્યો, એની પાત્રતા એટલે એનો પ્રમોદ થાય જુદી વાત છે, એની પાત્રતાનો પ્રમોદ આવે એ જુદી વાત છે ને, એ જ્ઞાનીઓને આવે, ગુરુને પણ આવે, શિષ્ય ઉપર પ્રમોદ આવે, પણ એ વાત જુદી છે આખી, એની પાત્રતા વાત જુદી છે અને એ રાજી થાય છે અને એનાથી પોતે રાજી થાય છે એ વાત જુદી છે. શું એવો પ્રકાર જગતમાં બને છે પ્રાય, કે સારા વક્તા હોય, સારા લેખક હોય, એની વાતોથી એને વાંચનારા સાંભળનારા રાજી થાય ને એ રાજી થાય એટલે પોતે રાજી થાય, આ એક જગતનો પ્રકાર જ છે. એ પ્રમાણમાં આવવા જેવું નથી, એમ કે જ્ઞાની જુદા પડે છે ત્યાંથી. શું જગતમાં આ પ્રકાર ચાલે છે સારી રીતે? જગતમાં તો બધું એમ જ ચાલે છે, ખરી વાત છે.
ભગવાન.